पेज नंबर 324 साली प्रवचन क्रमांक 33 गाथा क्रमांक 36 त्रणे कर्म परमार्थनो मार्ग एक ज छे बजा साथे लेजो एक हो ये त्रण काल मा परमार्थ नो पान प्रेरे ते परमार्थ ने ते व्यवहार समान। टीका त्रणे काल ने विषय परमार्थ नो पंथ एटले मोक्ष नो मार्ग एक होवो जोईए अने जेथी ते परमार्थ सिद्ध थाय ते व्यवहार जीवे मान्य राखवो जोईए बीजो नहीं। ત્રણે યોગ એકત્વ થી આ 35મી ગાથાના થોડા અંશોને ફરી જોઈ લઈએ। મન વાણી અને શરીર આ ત્રણે સાધનો બંને પક્ષે કામ કરે છે। સંસાર વધારવો હોય તો પણ ત્રણે સાધનો જોઈએ અને સંસાર ઘટાડવો હોય તો પણ ત્રણ સાધનો જોઈએ અને સંસારથી મુક્ત થવું હોય તો પણ ત્રણ સાધનો જોઈએ। જગતના જેટલા સાધનો છે તે તટસ્થ છે, તે જેના હાથમાં છે એનો વિવેક કેવો છે, જાગૃતિ અને સમજણ કેવા છે, એનો આશય શું છે, એનો હેતુ શું છે, ભાવના શું છે, એની ઝંખના શું છે, તે પ્રમાણે તે સાધનનો ઉપયોગ કરે છે। સાધન હા પણ નહીં ના પાડે, હા પણ નહીં પાડે અને ના પણ નહીં પાડે, આટલી વાત સ્પષ્ટપણે સમજાઈ જવી જોઈએ। જે સાધનો મન વચન અને શરીર છે તે કર્મતંત્રની વ્યવસ્થા ઉપર મળ્યા છે તે કર્મતંત્રની વ્યવસ્થા ઉપર, પરંતુ તેનો ઉપયોગ અધ્યાત્મની અવસ્થા માટે કરી શકાય। ભૌતિક ક્ષેત્રમાં ત્રણ સાધનો જોઈએ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ ત્રણ સાધનો જોઈએ, આ વાત બરાબર લક્ષમાં લેજો। આના વગર નહીં ચાલે, વ્યવહારમાં પણ મન વાણી અને શરીર વગર નહીં ચાલે અને અધ્યાત્મમાં પણ મન વાણી શરીર વગર નહીં ચાલે। આ સાધનો પ્રાપ્ત થાય છે તે પુણ્યથી પ્રાપ્ત થાય છે અને તે કર્મતંત્રની વ્યવસ્થા છે, પરંતુ સાધનો મળ્યા પછી આધ્યાત્મિક ક્ષેત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારી સ્વતંત્રતા છે, તમને પૂરો અધિકાર છે, તમે વચ્ચે પુણ્ય કે ભાગ્યને લાવશો નહીં।
ભાગ્યનું ક્ષેત્ર નક્કી છે, હાનિ લાભ જીવન મરણ યશ અપયશ સુખ દુઃખ આ બધું વિધિના હાથમાં છે, કર્મતંત્રના ફળ રૂપે છે, તેમાંથી તમે પસાર થાવો છો। કેવી રીતે પસાર થવું એ તમારા અધિકારની વાત છે, એટલા માટે શાસ્ત્રોએ એક શબ્દ આપ્યો સમતા। તમે જ્યારે પસાર થાવ ત્યારે સમતા ભાવથી પસાર થાવ, એટલે કે સમતાથી કર્મફળ ભોગવો, ઉપશમ ભાવથી પસાર થાવ, નિર્ગ્રંથ ભાવથી પસાર થાવ, આ સારું છે આ નરખું છે તે લેબલ માર્યા વગર પસાર થઈ શકો છો। આમાં કર્મની કૃપાની જરૂર નથી, આમાં તમારી સાવચેતીની જરૂર છે અને આવો પુરુષાર્થ તમે કરી શકો છો। શાસ્ત્રોને અહીં કેવું છે કે આવો પુરુષાર્થ કરવાની ક્ષમતા આત્મામાં છે, તે પોતાનું સામર્થ્ય વાપરે કેવી રીતે પ્રારંભ કરશો।
કૃપાળુદેવે કહ્યું કે ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર, જીવનની ધન્ય પડે, સદગુરુની પ્રાપ્તિ થઈ જાય તો જીવનું કામ થઈ જાય। પ્રાપ્તિ એટલે મળવું, યોગ થવો, સંબંધ થવો, સમાગમ થવો, પરિચયમાં આવવું, પ્રાપ્તિ એટલે ચેતના સાથે ટ્યુનિંગ થવું। પ્રાપ્તિ થયા પછી સાધકને એક ભાવ એ આવવો જોઈએ કે મને મારા જીવનમાં સદગુરુની પ્રાપ્તિ થઈ છે, તેમનો મારા પર મોટામાં મોટો ઉપકાર છે, કારણ અનાદિકાળથી સંસારમાં જે પરિભ્રમણ થયું છે તે સદગુરુનો યોગ પ્રાપ્ત ન થવાથી થયું છે। તેમનો યોગ થયો નથી, તેમનું બહુમાન થયું નથી, એમની સાથે જીવનો તાલમેલ થયો નથી, તેથી પરિભ્રમણ થયું છે। સંસારમાં પણ પતિ પત્નીને સાથે રહેવું હોય તો તાલમેલ બેસાડવો, એવી રીતે સદગુરુ અને શિષ્યનો તાલમેલ જરૂરી છે। મરજી ના મરજીનો સવાલ જ નથી,
સદગુરુ પ્રાપ્ત થયા પછી શિષ્ય તેમનો પરમ ઉપકાર માને છે। હવે તેને થાય છે કે જે કર્મક્ષયની પ્રતીક્ષા હતી, સંસારમાંથી મુક્ત થવાની જે ધૂન લાગી હતી, ગ્રંથિભેદ કરવો હતો, આત્મ સાક્ષાત્કાર કરવો હતો, વિતરાગતા પ્રાપ્ત કરવી હતી, આત્માનો આવિર્ભાવ કરવો હતો, ચેતનાને ખીલવવી હતી, આત્મદ્રવ્યના ગુણ અને પર્યાયને ખીલવવા હતા, વિકસિત કરવા હતા, અને આત્મદ્રવ્યરૂપી કમળ જેના અસંખ્યાત પ્રદેશો છે, પ્રદેશે પ્રદેશે અનંત ગુણો છે, તે અનંત ગુણોની પણ અનંત પર્યાયો છે, તે આખા દ્રવ્યને મારે ખીલવવું છે, એ મારી ભાવના સાર્થક થવાનો અવસર આવી ગયો છે. અને અવસર એટલા માટે આવ્યો કે મને સદગુરુની પ્રાપ્તિ થઈ. મુખ્ય દરવાજો ખોલ્યા સિવાય અંદર ન જવાય. સદગુરુનો યોગ મુખ્ય દરવાજો છે, એ દરવાજાથી જ જવાશે, અને એ દરવાજો મુખ સુધી જોડાયેલો છે. શાસ્ત્રમાં એક શબ્દ છે, ગુરુ છંદાણુ વત્તવમ, એટલે એક પણ સાધના એવી નથી કે જ્યાં તમારું ગીત સંગીત, તમારો અવાજ, તમારી પસંદગી ચાલે. તમારા ઉપર એક શ્રેષ્ઠ તત્વ છે અને તે છે સદગુરુ. તેવો મળે તો શું કરવું?
ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. ત્રણેય યોગથી એટલે મન વચન અને શરીરથી. આ ત્રણેય યોગ સમજી લેવા જેવા છે. શરીરથી કંઈ નુકસાન થયું હોય તો વાણીથી ભરપાઈ થાય, વાણીથી કંઈ નુકસાન થયું હોય તો મનથી ભરપાઈ થાય. શરીરથી કોઈને દુઃખ આપ્યું, કોઈને પીડા આપી, કોઈની આંખમાં આંસુ આવ્યા, કોઈને મુશ્કેલીમાં મૂક્યો, કોઈને સ્વાર્થને કારણે પરેશાન કર્યો અને ભાન થાય ત્યારે વાણીથી કહી શકો કે ભાઈ આ મારે નહોતું કરવું જોઈતું, મારી ભૂલ થઈ ગઈ. વાણીથી ભૂલ થાય તો કેવી રીતે મટે? વાણીની ભૂલ થઈ હોય તો મનથી ભાવ કરજો કે નહોતું બોલવું જોઈતું અને હું બોલી ગયો. પણ મનની ભૂલ થાય તો ક્યાં જશો? શરીરની ખામી વાણીથી અને વાણીની ખામી મનથી દૂર કરી શકશો. જ્યારે મનનું કામ છે ભાવ કરવાનું, મનને ભાવ કરવાની ક્ષમતા છે. શરીર અને વાણી અભિવ્યક્તિ કરી શકે છે, ભાવ ન કરી શકે. મનમાં ભાવ થાય છે, ભાવથી મનની ભૂલ દૂર કરી શકાય છે. શાસ્ત્રોએ કહ્યું છે કે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. આ બોલો છો પણ ભાવના ભાવની કેટલી ક્ષમતા છે તે જાણો છો? શાસ્ત્રમાં કહ્યું છે કે કર્મબંધનું કારણ માત્ર ક્રિયા નથી, પણ કર્મબંધનું મુખ્ય કારણ ભાવ છે.
ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ. ભાવ કર્મ એ અંદરમાં ઉઠતા કંપનો છે. મનમાં ભાવ ઉઠે છે ક્રોધનો, અહંકારનો, ક્રોધનો, અહંકારનો, માયાનો, વાસનાનો, લોભનો, ઈર્ષાનો, હિંસાનો, અસત્ય અને સ્વાર્થનો, ચોરીનો, પરિગ્રહનો, સંકુચિતતાનો, રાગનો, દ્વેષનો, ગમા અણગમાનો, આ બધા ભાવો મનમાં ઉઠે છે. અને જેવા એ ભાવો ઉઠે કે વિલંબ થયા વગર એ જ ક્ષણે કર્મતંત્રની રચના થઈ જાય છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ, પ્રદેશ બંધ, ચાર ચારે ચાર એ સમયે નક્કી થઈ જાય છે. આ કર્મ ક્યારે ઉદયમાં આવશે, કેટલો ટાઈમ ભોગવવાનું થશે, કેવું ફળ મળશે, કયા ક્ષેત્રમાં ને કયા સંજોગોમાં મળશે, કેટલા વર્ષ પછી મળશે, તે આખી વ્યવસ્થા એક ક્ષણમાં નક્કી થઈ જાય. એ અનાદિકાળથી આ બધી પ્રક્રિયા અંદર ચાલુ છે. આપણને ભાવ થાય ને કર્મતંત્ર એની રચના કરી લે છે. અંદર ભાવો ઉઠે છે તેમાં આપણું અજ્ઞાન અને સ્વચ્છંદ વળે છે, એમાં આપણો રાગ દ્વેષ પડે છે.
ક્રોધ કરવો હોય તો પણ મન જોઈએ, શરીર અને વાણી જોઈશે, અને ક્ષમા માગવી હશે તો પણ મન, શરીર અને વાણી જોઈશે. મનમાં મૈત્રીભાવ આવે, મનમાં ક્ષમાનો ભાવ આવે, મનમાં પ્રેમ પ્રગટે, પછી એ ભાવ વાણીમાં વ્યક્ત થાય અને શરીરમાં તેની અભિવ્યક્તિ થાય. સામી વ્યક્તિ પાસે જઈ અત્યંત નમ્રપણે માથું નમાવીને બે હાથ જોડીને તમે ક્ષમાપના માગો છો. આટલી લાંબી યાત્રા કરવા મન સતત સાથે જોઈએ. ક્ષમાપના આપવા માટે ઊભા તો થયા, પરંતુ મન તુરંત કહેશે કે ખબર નથી, આણે ખૂબ પજવણી કરી હતી. આટલી હેરાનગતિ કરે તેને ક્ષમા અપાતી હશે? અને આ અને તમારા ભાવો ત્યાં બદલાઈ ગયા. આ મન, વાણી અને શરીર આ ત્રણે ત્રણ સાધનો સ્વચ્છંદમાં વપરાય છે, મોહના હથિયાર બને છે, રાગદ્વેષનો હથિયાર બને છે. એમાંથી સાધનને બચાવવા હોય તો શ્રેષ્ઠ ઉપાય તે સાધનો સદગુરુના હાથમાં સોંપી દેવા. હું કહું છું એ પ્રમાણે કરવું એટલું સરળ નથી. પૈસા આપી શકાય પણ મન, વાણી અને શરીર આપી દેવું તે સરળ નથી. જે કોઈ કાર્ય કરો તે પોતાની ઈચ્છા કે છંદે ન કરો. તે એટલા માટે કહ્યું કે આ ત્રણે ત્રણ સાધનો કર્મતંત્રના બંધનમાં નિમિત્ત ન બને. આ ત્રણે ત્રણ સાધનોને તમે મુક્ત થવાના ઉપાયમાં પણ વાપરી શકો છો.
તો શરૂઆત ક્યાંથી કરવી? આ ત્રણે ત્રણ સાધનો સત્પુરુષના ચરણોમાં હાથમાં સોંપી દેવા. આ મારી વૃત્તિઓ, ભાષા તમારી આજ્ઞાએ અને મારું સમગ્ર આચરણ પણ તમારી આજ્ઞાએ વર્તે. સમગ્રપણે પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞાએ તમારે જીવવાનું છે. જૈન પરંપરામાં નવદીક્ષિત મુનિએ દસ વૈશાલિક સૂત્રનો અભ્યાસ કરવાનો હોય છે. દસ વૈકાલિક સૂત્રમાં આચારસંહિતા છે. હે મુનિ, તમે દીક્ષા ગ્રહણ કરી સંસારથી મુક્ત બન્યા. હવે તમારી ભૂમિકા પ્રમાણે શ્રેષ્ઠ જીવન વિતાવવું હોય તો આ ઉપાયો છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ અને એસણા સમિતિ, આ મનની, વચનની અને કાયાની ગુપ્તી, આહાર આવી રીતે લેવો, ઉઠવું, બેસવું, બોલવું, બધું યત્ના ઝૈણાપૂર્વક કરવું જેથી કર્મબંધ ન થાય.
શિષ્ય ગુરુદેવને પૂછે છે, પ્રભુ ધર્મનું સ્વરૂપ શું છે? અને ગુરુદેવ કહે છે, આણા ઇથમ, ટૂંકી વાત કે જ્ઞાની પુરુષની, સત્પુરુષની, વિતરાગ પુરુષની આજ્ઞાનું પાલન કરવું તે ધર્મ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ વિતરાગ સ્તોત્રમાં કહ્યું કે આસ્ત્રવ સર્વથા હેય, આસ્ત્રવ સર્વથા હેય ઉપાદેયશ્ચ સંવરઃ. આસ્ત્રવ સર્વથા ત્યાગ કરવા જેવો છે અને સંવર હંમેશા ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવો છે. એ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા છે. આ ધરતી ઉપર ઘણા તીર્થંકરો થયા અને હજુ પણ થશે. અનંત ચોવીસીઓ થઈ અને બીજી પણ થશે. આજે પણ તીર્થંકરો છે, પણ તમામ તીર્થંકરોની આજ્ઞા એક જ છે કે આસ્ત્રવો સદા હેય છોડવા યોગ્ય છે અને સંવર હંમેશા ઉપાદેય છે આચરવા યોગ્ય છે. આસ્ત્રવ એટલે કર્મનું વાવવું અને સંવર એટલે આવતા કર્મોને રોકવા. ગુરુદેવ કહે છે, આણા એ ધમ્મો, આજ્ઞાનું પાલન એ ધર્મ છે. આજ્ઞાની આરાધના એ ધર્મ અને આજ્ઞાની વિરાધના એ અધર્મ.
આજ્ઞાની આરાધના કરવી એ મોક્ષ માટે થાય છે અને આજ્ઞાની વિરાધના સંસારનું કારણ છે. શિષ્યને એમ થાય કે આજ્ઞા પાલન કરવાનું દબાણ કેમ કરતા હશે? દબાણ કરતા નથી, પરંતુ શિષ્યને કહે છે કે તારા ઉપર મોહનું દબાણ છે, આસક્તિ અને માનનું દબાણ છે, એ તે તમારે હટાવવું છે. એ દબાણ હટાવવા એક સરળ રસ્તો છે કે સત્પુરુષના ચરણોમાં આ ત્રણેય સાધનો આપી દો. ત્રણેય યોગથી આજ્ઞાને ધારણ કરવી એટલે પડે પડે ક્ષણે ક્ષણે આજ્ઞા પ્રમાણે જીવવું. આ સાધનાની શરૂઆત છે, પણ આટલાથી સમાપ્તિ થતી નથી. સાધકની આગળની યાત્રા ઘણી લાંબી છે. એને સંપૂર્ણપણે રાગ દ્વેષનો અને કર્મનો ક્ષય કરવો છે. આ પ્રારંભ થયો ચોથા ગુણસ્થાનથી થાય અને બારમા ગુણસ્થાન સુધી અવિરતપણે તેને સાધના કરવાની છે. ચોથા ગુણસ્થાનથી શરૂઆત કરી બારમા ગુણસ્થાન સુધી તે જંપીને ન બેસે એવો અપ્રમાદ, એવી જાગૃતિ, એવી તમન્ના, એવું સાહસ અને એવો પ્રચંડ પુરુષાર્થ પોતાના જીવનમાં સાધક કરે છે. ક્ષણે ક્ષણે તેની જાગૃતિ વધતી જાય છે. ચોથા ગુણસ્થાનથી સાધનાની શરૂઆત થઈ પાંચમી ગુણસ્થાને સાધના વધી, છઠ્ઠે વધી, એથી સાતમે આઠમે વધારે વધી. શાસ્ત્રો એમ કહે છે કે આઠમે ગુણસ્થાને ગયા પછી અમારું માર્ગદર્શન બંધ, સાતમા ગુણસ્થાન સુધી જ માર્ગદર્શન આપી શકીએ. સાતમા ગુણસ્થાન પછી માર્ગદર્શન નહીં આપી શકીએ. ત્યાં સામર્થ્ય યોગ્ય છે. સાધના કરતા અંદર આત્મશક્તિનું પ્રાગટ્ય થાય છે. એક અંતર્મૂર્તમાં તમામ કર્મનો ફેંસલો આ આત્મા.
પિતાનો આનંદ છે, એ એક્યનો આનંદ છે, અભેદનો આનંદ છે. ખરેખર તો તેણે આનંદના દરિયામાં ડૂબકી મારી છે. ટીવી જોવા તમે બેસો અને ખૂબ રસ પડતો હોય ત્યારે તમને કોઈ બોલાવે તો તમારા આનંદમાં ભંગ પડે છે ને, તો આત્માના આનંદમાં જે ડૂબી જતા હશે તેનું શું થતું હશે? ઇતને દિન તું નહીં પીછાન્યો, મેરો જન્મ ગમાયો અજાન મેં. પ્રભુ, આટલો અનંતકાળ ગયો છતાં અમે તને જાણ્યો નહીં. મારો જન્મ અજ્ઞાન દશામાં ગુમાવ્યો. સમ્યક દ્રષ્ટિ આત્મા એમ વિચારે છે કે આવો આનંદનો ખજાનો મારી પાસે હોવા છતાં આ ભૂતગલ દ્રવ્યો કે જેની પાસે આનંદ નથી તે ભૂતગલ દ્રવ્યોની પાસે હું આનંદની ભીખ માગું છું. ચા બનાવવી છે, સાકર જેવું બહુ જ ઉજળું સફેદ સરસ મીઠું છે, તે ચામાં નાખો તો ચા કેવી થાય? મીઠું સાકર જેવું સફેદ છે ખરું, તે ખારાશ આપશે પણ ગળપણ નહીં આપી શકે. જેની પાસે ગળપણ હોય તે જ ગળપણ આપી શકે, જેની પાસે તીખાશ હોય તે જ તીખાશ આપી શકે. તેમ જેની પાસે આનંદ હશે તે જ તમને આનંદ આપી શકશે. આત્મા પાસે આનંદ છે તે જ તમને આનંદ આપશે. ભૂતગલ કહે છે, સાહેબ તમે સાંભળતા નથી, અમારી પાસે આનંદ નથી. આનંદ જોઈતો હોય તો તમે તમારી પાસે જાઓ.
જડ ચલે જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત. આ જડ એ તો જગતનો એઠવાડો છે, એ તમને કેમ ખપે? આનંદ તો ચોથા ગુણ સ્થાને છે, પછી તો એ આનંદનો અનુભવ કરતા કરતા સાધના ચાલુ થાય છે. હવે આનંદ એમ કહે છે કે આગળ વધો, આગળ વધો. જ્યાં આનંદના અનુભવ સાથે સાધના, ત્યાં આત્માના ગુણોનો આવિર્ભાવ, શક્તિનો આવિર્ભાવ. ચોથે ગુણસ્થાને જે શક્તિ મળે છે તેને લઈને પાંચમે જવાનું છે. પાંચમે જે શક્તિ મળી છે તેનો ઉપયોગ કરી છઠ્ઠે જવાનું છે. શક્તિ જોઈશે. એમને એમ તમે સાધના કેમ કરી શકશો? એ આનંદ મળ્યો છે આત્મામાંથી. આત્માનો અંશે અનુભવ થવાથી આટલો આનંદ મળે તો આત્મા પૂરેપૂરો ખીલશે ત્યારે કેવો આનંદ મળશે? અંદરથી સાધના કરવાનું જોર આવે છે ત્યારે એ સાધના જુદી જ થશે. આજે તમે બગાસા ખાતા ખાતા સામાયિક કરો છો તેનાથી એ જુદી જ હશે. જાગૃતિ હોય તો બગાસા ન આવે, સાધના તીવ્ર બને તેમ આત્મશક્તિ ખીલે. છઠ્ઠે ગયો, આત્મશક્તિ ખીલી, આનંદ વધ્યો. સાતમે આત્મશક્તિ ઓર ખીલી અને આનંદ ઓર વધ્યો. ભગવતી સૂત્રમાં એમ કહ્યું છે કે હે પ્રભુ, જે સાધુ અથવા મુનિ હોય તેને કેવું સુખ હશે? કોઈની સાથે તુલના કરી શકાય ખરી? ભગવાન સંક્ષેપમાં એમ કહે છે કે અનુત્તર વિમાનના દેવોનું સુખ શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે. પરંતુ સંસારનો પરિત્યાગ કરી જે મુનિ 12 મહિના સાધના કરે તેને અનુત્તર વિમાનના સુખ કરતાં પણ અનેક ગણું સુખ મળે છે. સાધુપણામાં સુખ ઘણા રે માતા, નહીં દુઃખનો લવ લેશ. ધન્નાજી માતાને કહેતા કહેતા હતા કે મુનિપણામાં ઘણું સુખ છે, ત્યાં દુઃખ જ નહીં, કારણ સુખનો ખજાનો ખુલી ગયો છે. બહાર લેવા જવાની જરૂર નથી. અને એ ખજાનો લઈ મુનિ 13મે પહોંચે છે. આત્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશો, અનંત ગુણો અને તેની અનંત પર્યાયો પૂરેપૂરી ખીલી જાય છે. જેમ ચંદ્રમા આસમા અમાસે ન દેખાય, એકમને દિવસે થોડો દેખાય, બીજને દિવસે થોડો વધારે દેખાય, વધતા વધતા પૂર્ણિમા આવી ત્યારે ચંદ્ર પૂરેપૂરો દેખાય, તેવી રીતે 13મા ગુણસ્થાને આત્મા પૂરેપૂરો ખીલ્યો. આવી પ્રક્રિયાનો પ્રારંભ ચોથા ગુણસ્થાનેથી સદગુરુ પ્રાપ્ત થયા પછી થાય છે. સદગુરુ પ્રાપ્ત થયા પછી સાધનાની શરૂઆત થાય છે. એ સાધનામાં એક વાતની સ્પષ્ટતા અહીં 36મી ગાથામાં કરી છે.
બસ પ્રવચન ક્રમાંક 33, એમાં ગાથા 36 લખ્યું છે, પણ મુનિશ્રીએ 35મી ગાથાની અંદરના જે મુદ્દાઓ એક બે સ્પષ્ટ કરવાના છે એ એમણે આ 36મી ગાથાની વિચારણા પ્રારંભ કરતા પહેલા 35મી ગાથાના જે કાંઈ થોડા ઘણા વિચારો છે એ શરૂઆતમાં 5-6 પાનામાં આપ્યા છે. અને એ વાત એમણે ગઈ ગાથાની સમાપ્તિમાં કીધું હતું કે સાધનાની 35મી ગાથામાં વર્ણવી છે, પણ એમાં એક બે વાતો કરવાની છે જે 36મી ગાથામાં કહીશું. તો 36મી ગાથામાં પ્રારંભ કરતા પહેલા આ 345 થી 351 પાના સુધી એમણે 35મી ગાથાને લગતી જ વાત કરી છે. શું છે 35મી ગાથા? ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. ક્યારે? પ્રત્યેક સદગુરુની પ્રાપ્તિ થાય તો આ શિષ્ય એનો મોટો ઉપકાર ગણે અને ત્રણેય યોગથી એ શરૂ કરે. આ સાધનાની શરૂઆત. સદગુરુની પ્રાપ્તિ થાય, શિષ્યની યોગ્યતા થાય ત્યારે, અને શિષ્યની યોગ્યતા હોવાને કારણે એ પોતે મુમુક્ષુ હોવાને કારણે સદગુરુની પ્રાપ્તિને ઓળખી લે છે. એને કોઈએ બતાવવાની જરૂર નથી કે સદગુરુ આવ્યા ચાલો, અને સદગુરુને માથે કોઈ સિંગડા હોતા નથી, એ ઓળખી લે છે. અને જેવો ઓળખી લે છે એટલે એની અંદરની એક પહેલી પ્રક્રિયા કે ત્રણેય યોગથી આજ્ઞામાં એકતાન થાય છે. જુઓ, આ સાધનાનું એટલું બધું પરમ રહસ્ય છે કે ગમે તેટલી ગુરુની વાતો કર્યા કરીએ, પોતાની પ્રાપ્તિ થઈ નથી અને સાચા ગુરુ મળ્યા નથી, પોતાને લક્ષ્ય બંધાયું નથી સાધનાનો, અને પછી ચાલ્યા કરે, ઓલો આ કે આ કર્યા કરે, અહીંયા બધી ગતાનુગતિક બધું માર્ગે સાધના ચાલે, મોક્ષ લક્ષી સાધના નથી થતી, જે થાય છે બધો ભ્રમ થાય છે. માન્યતા એક હોય છે કે હું કંઈક સાધના કરી રહ્યો છું. અહીંયા એક મહત્વની વાત બહુ સરસ કીધી કે આગળની ગાથામાં જે કીધું હતું કે જે કંઈ વસ્તુની પ્રાપ્તિ છે એ કર્મતંત્ર ઉપરના આધારિત છે. હવે અહીંયા પણ બહુ સરસ વાત મૂકે છે કે મન વચન અને કાયા એની પ્રાપ્તિ કેના કારણે છે? કર્મતંત્રને. કર્મતંત્ર પુણ્યની જો આપણે ઉદય હશે તો ત્રણેય સરસ મજાના પ્રાપ્ત થશે. શરીર પણ સાડું આવશે, વચનો પણ ભાષાની પણ આપણી વિદ્વત્તા આવશે, અને મનની પણ સ્વસ્થતા આવશે, મૂઢતા નહીં હોય. પણ મુનિશ્રી અહીંયા કહે છે બહુ સરસ કે ભાઈ, એ જે તમને પસાર થાય છે, જે મળે છે, એ ભલે પુણ્યથી પ્રાપ્ત થાય એ કર્મતંત્રની વ્યવસ્થા છે, પણ એનો ઉપયોગ કરવો એ પોતાની વ્યવસ્થા. આ ભેદ નથી પકડાતો હજી સુધી, ક્યાંય કોઈ પકડાવતું નથી કે ભાઈ કર્મતંત્રથી બરોબર છે કે તમને ત્રણેય યોગની પ્રાપ્તિ થવી તે કર્મતંત્રને આધારિત છે, પણ એનો ઉપયોગ કરવો એ તો પોતાની સ્વતંત્રતા છે, તમારી સ્વતંત્રતા છે. તમે નિર્ગ્રંથ ભાવે ઉપયોગ કરી શકો, સમતા ભાવે ઉપયોગ કરી શકો, આ તમારી સ્વતંત્રતા છે. એમાં તમે વચમાં પુણ્યને લાવશો નહીં. દરેકે દરેક વાત જો પકડાય તો અદ્ભુત વિચારણા આ શાસ્ત્રની થાય છે, નહીં તો બધું છટકી જશે, કાંઈ સમજ નહીં પડે, વાતો થઈ જશે. કે ત્રણ યોગની પ્રાપ્તિ પુણ્યની આધાર છે, પણ એનો વપરાશ કેના ઉપર છે? એની અંદર આગળ વધીને કીધું કે કદાચ આવા ભ્રાંતિથી કોઈ સદગુરુનો કહેવાતા સદગુરુનો યોગ થઈ ગયો તો કે ભાઈ તનનો અને મનનો ઉપયોગ તો થઈ જાય, તનનો ને વાણીનો, પણ મનનો, એટલે કહે છે કે મન જ્યાં સુધી સમર્પિત ન થાય ત્યાં સુધી કર્મબંધની પ્રક્રિયા ચાલુ રહે છે. કારણ કે કર્મ સેનાથી બંધાય છે? ભાવથી બંધાય છે કે શરીરની ક્રિયાથી બંધાય છે? હવે આ વાત કૃપાળુ દેવે આપણને 569-69 આ પત્રોની અંદર કહ્યું છે કે કર્મબંધની વ્યવસ્થાનો આધાર શ્રી જિનેશ્વરોએ આત્મના અધ્યવસાયનો અથવા આત્માના પરિણામને કહ્યો છે, શરીરની ચેષ્ટાને નહીં. એટલી બધી અદ્ભુત આ બધા રહસ્યમય વાતો છે એ પકડાવવી જોઈએ. કઈ નથી થતું, જે સમયે જે કરીએ એમાં તો મન દઈને કરીએ. આપણું એટલું ઠેકાણું નથી કે આપણે કરવા બધું જાય છે. જ્ઞાની કહે છે કે બધે કરવાનું ને બધે દોડવાની જરૂર નથી, પણ તું પરમાત્મા પાસે 10 મિનિટ માટે ગયો 24 કલાકમાંથી, તો 10 મિનિટ તો પ્રભુનો થઈને રહે. તે અડધો કલાક શાસ્ત્ર પાસે ગયો તો અડધો કલાક તો શાસ્ત્રોનો થા. તો તારા અનેક વ્યવહારો છે, વેપારો છે, વ્યવસાયો છે, એ બધાને જરા બાજુમાં તો મૂક. પણ બધું ચાલુ છે, બધી વિચારણા ચાલુ છે. આજકાલ આ યુગ જે છે એ યુગનું, કાળયુગનું આ લક્ષણ આ છે કે માણસ એકાગ્ર થઈ શકતો નથી. અને જે સાધનો એને મળે છે એ બધા સાધનો એને ખંડ ખંડિત કરવા ના જ મળે છે. એ વાહન ચલાવતો હોય તો પણ મોબાઈલ ચાલુ કરે, એને ખબર છે કે મારે ઉપયોગ અહીંયા રાખવાનો છે. 10 ઉપયોગ કરતો હોય, કોઈ સાથે વાત કરતો હોય, મોબાઈલ કરતો, નાની યારે મોબાઈલ કરતો, આની યારે વાત કરતો હોય, ખંડ ખંડિત જીવન જીવવાની આ આદત પડી ગઈ છે. અને આ વર્તમાન વૈજ્ઞાનિક શોધખોળે માણસને ક્યાંય ઇન્ટેગ્રેટર રહેવા નથી દીધો. માણસ એક અખંડ ચેતના છે, અભેદ ચેતના છે, એ રહેવા નથી દીધી. આ ચેતના એવી ખંડ ખંડિત અને વિખેરાઈ ગયેલી છે, એક પણ વસ્તુ એને ગ્રહણ કરવાની એની ક્ષમતા હવે રહી નથી. અને એને કારણે થઈને એ પરમ તત્વ સાથે એકતા સાધી શકતો નથી. પરમ તત્વ સાથે અભેદપણું સાધી શકતો નથી. અને પરિણામે એ વિખરાયેલા ભાવો એના બધા સાંસારિક પૌદ્ગલિક ભાવો હોવાને કારણે કર્મબંધની વ્યવસ્થા સતત ચાલુ જ છે. એ મીટર ફેર્યા જ કરે છે. જેમ આપણે કોઈ રિક્ષામાં બેઠા હોય તો રિક્ષા આગળ ચાલતી જાય, આપણે કંઈ ગંતવ્ય સ્થાન કહીએ નહીં ત્યાં સુધી એનું મીટર ચાલુ રહે. એટલું જ નહીં પણ તમને તો હવે કદાચ ખ્યાલ હશે જ કે મુંબઈમાં ટેક્સીમાં બેઠા હો અને વચમાં સિગ્નલ આવે, આપણે ઊભા રહીએ, મીટર ચાલુ હોય. એ ટેક્સીવાળો કે અમારા ભાગે ન આવ્યો, તમારા ભાગે આવે, કેમ કે ટેક્સી ઊભી છે તો પેટ્રોલ તો બળે છે ને, એ તમારા ભાગે બળે છે, મારું નથી બળતું. ચાલુ જ રહી છે એમ આપણું મીટર કર્મબંધનું. જીવ સમયે સમયે અનંત કર્મનો અનુબંધ કરે છે. આ વાક્ય વાંચીએ પણ સમજ કાંઈ ન પડે, વિચારે કાંઈ ન કરે કે હું શું વાંચું છું. મન સ્થિર નથી, સ્થિરતાનો આયામ નથી. એટલે કહે છે કે શું કરવું, તો કે સદગુરુનો યોગ એક એવો છે કે મુખ્ય દરવાજો છે એ સીધો મોક્ષ સુધી ચાલ્યો જાય છે. કર્મબંધનું કારણ ક્રિયા નથી પણ ભાવ છે, અને મનનું કારણ ભાવ કરવાનું છે. મનના બે પરિણામ છે, એક સંસાર વધારવામાં પણ મન કામ આવે અને સંસારનો ઉચ્છેદ કરવામાં પણ મન કામ કરે. ગીતાની અંદર એટલા માટે જ કહ્યું મન એવ હિ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ એના બંધનું કારણ છે, મન એ જ એના મુક્તિનું કારણ. અને આપણે ત્યાં પણ જે કહ્યું ને ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન પણ ભાવથી થાય. એ જે સૂત્રમાં કહ્યું 12 ભાવનાની અંદર, એ જ કૃપાળુ દેવે મુનિશ્રીને કહ્યું કે ગમે તેટલા ક્રિયાકલાપ કરશો પણ મુનિ કેવળ જ્ઞાન તો આત્મભાવના ભાવવાથી જ થાય. એને માટે થઈને કોઈ વિશેષ વ્યવહાર નથી કીધો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન માટે. અને બંધના કારણની અંદર પણ ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ આ વિકલ્પો કરે છે એ આપણી ચેતના કરે છે. તો આ બધું જ્યારે ભાવ થાય ત્યારે શબ્દ પ્રયોગ છે. કર્મતંત્ર એની મેળે એની વ્યવસ્થા ગોઠવી લે, એ ભૂલથાપ ન કરે. ભાવમાં ચડતી આવે તોય ભલે અને પડતી આવે તો કર્મ એની મેળે મેળે એનો હિસાબ માંડી લે અને કર્મની ખતવણી થતી જાય. પણ આ મેં ક્યારે કર્યું હતું એ ભૂલ તારી થાય તને યાદ ન આવે, પણ કર્મના ચોપડે રજીસ્ટર થઈ ગયું છે કે તે આ ભાવ કર્યા અને એનો બંધ પડી ગયો. બંધ પડી ગયો, પ્રકૃતિ પડી ગઈ, રસ પડી ગયો, સ્થિતિ પડી ગઈ. ચારે ચાર કર્મના બંધના જે કારણો છે, અંગો છે, કે પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ, એ ચારે ચાર જ્યારે કર્મનો બંધ પડે ત્યારે સાથે જ પડી જાય, આગળ પાછળ ન પડે. કેમ કે કાંઈ ભૂલ ન થાય, જેવો ભાવ એવા ચારે ચાર પરિણામ થઈ જાય, એના પરિણામ પણ ગોઠવાઈ જાય. આ પરિણામ ક્યારે ઉદયમાં આવશે એ પણ ગોઠવાઈ જાય. કેટલી જબરજસ્ત વાત છે. તો કે આવી આવા મન સાથે ફરવું અને મુક્તિની સાધના કરવી સબ કેવી રીતે થાય? આવું મન ચંચળ એની સાથે મુક્તિની સાધના કેવી રીતે થાય? એટલે કહે છે ગાથામાં સાધનાનો અદ્ભુત ઉપાય કે એ મન પ્રભુને ચરણે અર્પણ કરે. જે સાધના કરવાની છે એ ગુરુ કે દેવ એ તત્વે પોતાના મનને અર્પણ કરી દેવું, જેથી કરીને બંધના કારણો જે છે એને રોકી દેવા. ભક્તિથી મન સમર્પિત થાય, સદગુરુના ચરણ સેવનથી મન સમર્પિત થાય અને એવો નિશ્ચય થાય કે મારે મારા મનથી એટલે સ્વચ્છંદથી કંઈ કરવું નથી. કેમ કે હું જે કંઈ કરીશ એનું પરિણામ અત્યાર સુધી અનંતકાળનું શું આવ્યું છે? પરિભ્રમણ અને દુઃખ. એ આપણે જોઈ લીધું. હવે ઓલો કે તું વિચાર કરીજો, મેં વિચાર કરી લીધો. હવે એવું કરવું છે કે જેથી કરીને મને મુક્તિ મળે. તો અહીંયા કહે છે કે તમે સદગુરુને ચરણે આ મનને અર્પણ કરો. અને આજ્ઞા શું છે સદગુરુની અથવા જિનેશ્વર ભગવાનની? કે આશ્રવ છે એ હેય છે અને સંવર છે એ ઉપાદેય છે. આશ્રવ છે જે બધી સંસારની વિચારધારા છે, સંસારના પદાર્થ સંબંધી વિચારો, સંસારના સંગ સંબંધી વિચારો, સંસારના સંયોગો સંબંધી વિચારો, એ બધા આશ્રવના પ્રકાર છે. જેટલું જેટલું બેઠા બેઠા આપણે પ્લાનિંગ કરતા હોય ને આપણા ધંધાનું, વ્યવસ્થા આયોજનનું, સંબંધોનું, એ બધા આશ્રવમાં આવે છે. એ કંઈ સંવરમાં નથી આવતા. સંસાર સાથે સંબંધિત જે જે વિચાર છે તે આશ્રવમાં છે. આશ્રવ શબ્દ જરા દાર્શનિક છે એટલે પકડાય નહીં, પણ અર્થ આપણે સમજી લેવો જોઈએ કે જે કંઈ પરમાત્મા, પરમ તત્વ એ સિવાયનો જે કંઈ વિચાર કર્યા કરીએ છીએ એનો પ્રકાર આશ્રવનો છે. અને આવું આશ્રવનું આવવું એ સમયે સમયે ચાલુ હોવાને કારણે બંધની ક્રિયા ચાલુ છે. બંધ ક્યારે અટકે? આશ્રવ અટકે તો જ. નવ તત્વો બરોબર સમજી લેવા. આશ્રવ પછી બંધ છે, આશ્રવ નથી તો બંધ નથી. અને સંવર પછી અને નિર્જરા પછી મોક્ષ છે. સંવર છે એટલે આશ્રવને રોકવા, સાદી સમજ. આશ્રવને રોકવા એટલે જગત સંબંધી, સંસાર સંબંધી, એના સંગ પ્રસંગ સંબંધી, સંગ સંબંધી, સંયોગો સંબંધી કોઈ વિચારને કરવાની આવશ્યકતા નથી. જે કંઈ વિચારવું, જે કંઈ કરવું એ આત્મા સંબંધી કરવું. અને એ આત્મા સંબંધી વિચાર કરવામાં એ જે જ્ઞાની પુરુષોની જે આજ્ઞા છે એની વિચારણા કરવી. એટલે એક સરસ દેવચંદ્રજીએ એક સરસ લીટી મૂકી છે, પેલી એ કહે છે જડચલ જગની એઠનો ન ઘટે તુજને ભોગ હો મિત. હે મારા મિત્ર, જ્ઞાની પુરુષો જીવને પોતાના સખા તરીકે કહે છે. જડચલ જગની એઠનો, આ જગતની જે છે એ બધી તો એઠ છે, તે વિચાર કર્યો છે એવો કેટલાય કર્યો છે, અને તે પણ અનંત ભવમાં અનંતવાર કર્યો છે. તો જે વસ્તુનો ભોગ ઉપભોગ અનંતવાર થયો હોય એને શું કહીએ? એઠ છે. એનો તને ન ઘટે ભાઈ, તું દિવ્ય છો, પરમ તત્વ છો, ચૈતન્ય છો, આત્મા છો, જ્ઞાન સ્વરૂપ છો, શુદ્ધ ચેતના છો, તને આવા હલકા વિચારો ન ઘટે. સરસ. કે જગત તો એઠવાળો છે, એ તને કેમ ખપે? ગમે તેટલું ભૂખ હશે તો કઈ એઠવાડામાં મોઢું નખાય નહીં, આ તને ન ખપે. આ વાત સરસ કહે છે. અને સદગુરુને મળ્યા પછી શું થાય છે? એટલે કહે છે કે જેવો એને સદગુરુ મળે એટલે એની સાધનાની શરૂઆત થઈ ગઈ. આજ્ઞામાં આવ્યો એટલે સીધું પોતાનો સ્વચ્છંદ મટ્યો, જેમ આગળની ગાથામાં કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ, સ્વચ્છંદ રોકાઈ ગયો. અને એકવાર આજ્ઞામાં આવી ગયા એટલે એની મેળે મોક્ષ તરફનું પ્રયાણ શરૂ થઈ ગયું. અને પ્રયાણ થતાં થતાં સાતમા ગુણસ્થાનક સુધી આ શાસ્ત્ર અને સદગુરુ બે મદદ કર્યા કરે છે. પછી સામર્થ્ય યોગ પોતાનો પ્રગટ થાય છે. હવે પોતાને પોતાની રીતે ચાલવાનું, વર્તવાનું, સાધના કરવાનું સામર્થ્ય પોતાને પોતાની રીતે આવે છે. અને અંતર્મુહૂર્તની અંદર આપણે ત્યાં કહ્યું કે આઠમા ગુણસ્થાનક આવે પછી તેરમી આવતા કેટલી વાર લાગે? અંતર્મુહૂર્ત બધો ફેંસલો કરી નાખે કર્મનો, અનંતકાળના ગુણ શ્રેણી નિર્જરા ઉત્પન્ન થાય. અને આ રીતે ક્ષપક શ્રેણી, ઉપસમ શ્રેણી આ બધા પ્રકાર છે દ્રવ્યનું, પણ એની અંદર એ પોતે છેલ્લે પૂર્ણતા સુધી પહોંચે છે. અને અહીંયા એ વાતની અંદર આનંદથી કહે છે કે એ આત્માનો એને કેવી રીતે ટકે છે, સામર્થ્ય યોગ ઉત્પન્ન થવાનો આધાર શું? તો કે એને સમ્યક દ્રષ્ટિ જ્યારે થયો ત્યારે આત્માના આનંદનો એક પળનો અનુભવ થયો. કેવો અનુભવ થયો? તો કે હવે વર્ણવી શકાય એમ નથી. એની તોલે જગતની અંદર કોઈ ઉપમા આપી શકાય એમ નથી. આત્માનો સ્પર્શ થાય, આત્માના સ્વરૂપનો એક સેજ લેરખી આવે, શ્રદ્ધાન થાય, પ્રતીતિ થાય, તો આવો આનંદ મળે. પછી જગતના તમામ જગતના વિષયો વિષ જેવા લાગે, એના તરફ એની દ્રષ્ટિ પણ ન જાય. જેમ હાથમાં ચિંતામણી રત્ન આવી ગયો હોય તો પસ્તીને કોણ પકડે? પછી શું કામ છે આપણે એનું? એની જેમ આવો અનુભવ થાય તો કે છ ખંડનો માલિક ચક્રવર્તી જે સુખ અનુભવે છે એના કરતા સમ્યક દ્રષ્ટિનું સુખ ચડિયાતું છે. અને પછી ભગવતી સૂત્રની શાખ આપી છે. ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે એક વર્ષનો સંયમ પાળનાર સાધુનું સુખ કેટલું, પ્રશ્ન કર્યો છે કે સાહેબ સાધુ એક વર્ષ સંયમ પાડે તેનું સુખ કેટલું? તો કે અનુત્તર વિમાનના દેવોનું સુખ શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે. એવું સંસારનો પરિત્યાગ કરી જે મુનિ 12 મહિના સાધના કરે તેને અનુત્તર વિમાનના સુખ કરતાં પણ અનેક ગણું સુખ મળે છે. હવે જગતની અંદર સુખનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ કયું? તો કે દેવગતિનું અનુત્તર વિમાન, એનું સુખ જેવું એની તોલે આ સૃષ્ટિમાં, આ લોકમાં એક પણ સુખ નથી. એના કરતાં અનેક ગણું આ સાધુને છે. સંયમનું સુખ, સ્વરૂપનું સુખ, સંકિતનું સુખ. અને એટલા જ માટે ધન્નાજી એની માતાને કહે છે કે સાધુપણામાં સુખ ઘણા, દુઃખનો નહીં. અરે દુઃખ છે જ નહીં, કારણ કે આત્મા સુખનું ધામ છે, દુઃખનું નહીં. અને સંસાર અનંત દુઃખનું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો. અનંત જ શબ્દ મૂકી દીધો એમાં, એને તો તને થોડા ઘણા દુઃખ મળ્યા છે એવું નથી કીધું. અનંત સંસાર એ અનંત દુઃખનો ટોટલ છે, સરવાળો છે. અને મુક્તિ અથવા આત્મસુખ એ અનંત સુખનો સરવાળો છે. આ બે તદ્દન વિરુદ્ધ છે. વૈમાનિક દેવ, સર્વાર સિદ્ધિના દેવ, તો એટલે અનુત્તર વિમાન એનો પ્રકાર છે, પાંચેય. હા, સર્વાર સિદ્ધ, અનુત્તર વિમાન એ બધા એના પ્રકાર છે. વૈમાનિક એનાથી નીચે કક્ષા છે, 12 દેવલોક છે એની અંદર, વૈમાનિક નીચે કક્ષા છે. પણ સર્વાર સિદ્ધ અને અનુત્તર વિમાન નિકાળી શુદ્ધ ચેતના છે, સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય તે હું છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ. તો એ ચેતના ત્રિકાણી છે, એ નિગોદમાં છે તો એ ચેતના છે. જો ક્યાંય જળની અંદર એ પ્રકારની ચેતના તમને જોવા નહીં મળે, સડવડાટ, કોઈ પણ પ્રકારની સંવેદના જળ પદાર્થમાં ત્રણેય કાળમાં ન જોવા મળે. ગમે તે સ્થિતિ હોય તો જોવા ન મળે. જળમાં ચૈતન્યનો ગુણ નથી, નથી ને નથી. એ ગરમી થાય ને પદાર્થ ઓગળી જાય, ડામર હોય તો ઓગળી જાય તડકામાં, એમાં ચૈતન્ય ન આવે. પણ નાનું જીવાત હશે તો ગરમીથી એને સંવેદના હશે, એની સંવેદના હશે. તો હું ચેતના છું, ચૈતન્ય છું. છય દ્રવ્યની અંદર આત્મદ્રવ્ય એ શુદ્ધ ચેતના છે. છય દ્રવ્યની અંદર આત્મદ્રવ્ય એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. છય દ્રવ્યમાં આત્મદ્રવ્ય એ શુદ્ધ દર્શન સ્વરૂપ છે, એ શુદ્ધ સુખ સ્વરૂપ છે. સુખનો અનુભવ એને પોતામાં છે, પોતામાં સુખ છે એ પદાર્થમાં આરોપિત કરે છે, કેમ કે ભૂલી ગયો છે એટલે પદાર્થની અંદર સુખની અંદર ભાન ભૂલે. પણ તને જે સુખ મળે છે એ પદાર્થમાંથી મળે છે કે તારામાંથી મળે છે? એક બાસુંદીનો વાટકો પડ્યો છે, બાસુંદીના વાટકાને આપણે 10 જણાને જુદા જુદા ચમચી આપીએ, સુખનો અનુભવ 10 પ્રકારનો કે એક જ પ્રકારનો? 10 પ્રકાર, બાસુંદી તો એક જ છે, દસેય ના, દસેય સુખ પોતાનું સુખ વેદે છે. કોઈને ન ગમતું હોય તો બાસુંદી બેકાર, બેકાર છે, નથી ભાવતી. જો પદાર્થમાં સુખ હોય તો અનુભવ, એનો અનુભવ બધાને સમ હોવો જોઈએ, સમાન હોવો જોઈએ. તો સુખ એ પણ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન, દર્શન, આ સુખ એ ચારિત્ર છે, ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. કહો આ પદાર્થનો ઉપયોગ કરો, લાઈટ બંધ થઈ તો આની અંદર એની ઉપયોગ કોને થયો કે લાઈટ બંધ થઈ? અહીંયા પુસ્તક છે, પેન છે, ટેબલ છે, ઘડિયાળ છે, માઇક છે, આ બધું છે. પણ આ વીજળી ગઈ, આ ઉપયોગ કોને થયો? કોઈ આવ્યું, આ ઉપયોગ કોને થયો? કોઈ ગયું, ઉપયોગ કોને વર્તો? જાણપણું જેને કહીએ એ કોને થયું? પુસ્તકને થયું કે મને વાંચનાર ભયો ગયો? ઉપયોગ લક્ષણ જીવનું છે, જ્ઞાન લક્ષણ જીવનું છે, દર્શન લક્ષણ જીવનું છે, સુખ સ્વભાવ જીવનો છે, વીર્યગુણ જીવનો છે. કંઈ પણ પ્રવૃત્તિ કરશે તો કોણ કરશે? જીવ કરશે. અહીંયા ધરતીકંપનો આંચકો આવ્યો તો ભાગવાની ક્રિયા કોણ કરશે? જીવ કરશે કે આ પેન કરશે કે ટેબલ કરશે? તો વીર્ય કોનું, શક્તિ ગુણ કોનો? પદાર્થનો નહીં. આ આખી ઇમારત હોવા છતાં એકેની અંદર એવો ગુણ નથી. તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ, આ બધા ગુણો કોના? ચેતનના. અને એવા જેવા છે તેવા એ સહજ જ્ઞાની કહે છે કે બસ સહજ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ હું કેવળ, કેવળ અને કેવળ નિર્વિકલ્પ આત્મા છું, નિર્ભેળ આત્મા છું, નિર્મળ આત્મા છું, સહજ આત્મા છું. સહજ કહેતા અંદર કોઈ પણ વસ્તુ પર પદાર્થનો લેશ માત્ર પણ, એની છાયા પણ નહીં. એને કુંદકુંદાચાર્ય ભગવાને સમયસારની અંદર કહ્યું પર સમય. પર સમય એટલે આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર પર પદાર્થની છાયા પણ જો હોય તો એ શુદ્ધ નથી, શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા એને આનંદ ગંજીએ નમીના સ્વામીની અરના સ્વામીના સ્તવનમાં કહ્યું પરબડી પરછાયણી, જરાક પણ કસાઈની છાયા આવી આત્માની અંદર, મારા જ્ઞાનમાં કસાઈની છાયા આવી, એક છાંટ આવી, આડી અવડી થઈને પ્રતિબિંબિત થઈને સિદ્ધિ ન આવી, એની અંદર એ જ દેવોની એની અંદર એને ગતિ મળે. એકાડી શુદ્ધ ચેતના છે, સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય તે હું છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન. તો એ ચેતના ત્રિકાળી છે, એ નિગોદમાં છે તો એ ચેતના છે. જો ક્યાંય જળની અંદર એ પ્રકારની ચેતના તમને જોવા નહીં મળે, સડવડાટ, કોઈ પણ પ્રકારની સંવેદના જળ પદાર્થમાં ત્રણેય કાળમાં ન જોવા મળે, ગમે તે સ્થિતિ હોય તો જોવા ન મળે. જળમાં ચૈતન્યનો ગુણ નથી, નથી ને નથી. એ ગરમી થાય ની પદાર્થ ઓગળી જાય, ડામર હોય તો ઓગળી જાય તડકામાં, એમાં ચૈતન્ય ન આવે. પણ નાનું જીવાત હશે તો ગરમીથી એને સંવેદના હશે, એની સંવેદના હશે. તો હું ચેતના છું, ચૈતન્ય છું. છય દ્રવ્યની અંદર આત્મદ્રવ્ય એ શુદ્ધ ચેતના છે. છય દ્રવ્યની અંદર આત્મદ્રવ્ય એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. છય દ્રવ્યમાં આત્મદ્રવ્ય એ શુદ્ધ દર્શન સ્વરૂપ છે, એ શુદ્ધ સુખ સ્વરૂપ છે. સુખનો અનુભવ એને પોતામાં છે, પોતામાં સુખ છે એ પદાર્થમાં આરોપિત કરે છે, કેમ કે ભૂલી ગયો છે એટલે પદાર્થની અંદર સુખની અંદર ભાન ભૂલે. પણ તને જે સુખ મળે છે એ પદાર્થમાંથી મળે છે કે તારામાંથી મળે છે? એક બાસુંદીનો વાટકો પડ્યો છે, બાસુંદીના વાટકાને આપણે 10 જણાને જુદા જુદા ચમચી આપીએ, સુખનો અનુભવ 10 પ્રકારનો કે 1 જ પ્રકારનો? 10 પ્રકાર, બાસુંદી તો 1 જ છે. દસેય ને દસેય સુખ પોતાનું સુખ વેદે છે, કોઈને ન ગમતું હોય તો બાસુંદી બેકાર છે, નથી ભાવતી. જો પદાર્થમાં સુખ હોય તો એનો અનુભવ બધાને સમ હોવો જોઈએ, સમાન હોવો જોઈએ. તો સુખ એ પણ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન દર્શન આ સુખ એ ચારિત્ર છે, ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. કહો આ પદાર્થનો ઉપયોગ કરો, લાઈટ બંધ થઈ તો આની અંદર એની ઉપયોગ કોને થયો કે લાઈટ બંધ થઈ? અહીંયા પુસ્તક છે, પેન છે, ટેબલ છે, ઘડિયાળ છે, માઇક છે, આ બધું છે, પણ આ વીજળી ગઈ, આ ઉપયોગ કોને થયો? કોઈ આવ્યું, આ ઉપયોગ કોને થયો? કોઈ ગયું, ઉપયોગ કોને વર્તો? જાણપણું જેને કહીએ એ કોને થયું? પુસ્તકને થયું કે મને વાંચનાર ભયો ગયો? ઉપયોગ લક્ષણ જીવનું છે, જ્ઞાન લક્ષણ જીવનું છે, દર્શન લક્ષણ જીવનું છે, સુખ સ્વભાવ જીવનો છે, વીર્યગુણ જીવનો છે. કંઈ પણ પ્રવૃત્તિ કરશે તો કોણ કરશે? જીવ કરશે. અહીંયા ધરતીકંપનો આંચકો આવ્યો તો ભાગવાની ક્રિયા કોણ કરશે? જીવ કરશે કે આ પેન કરશે કે ટેબલ કરશે? તો વીર્ય કોનું, શક્તિ ગુણ કોનો? પદાર્થનો નહીં. આ આખી ઇમારત હોવા છતાં એકેની અંદર એવો ગુણ નથી. તો જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય ઉપયોગ આ બધા ગુણો કોના? ચેતનના. અને એવા જેવા છે તેવા એ સહજ જ્ઞાની કહે છે કે બસ સહજ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ હું કેવળ કેવળ અને કેવળ નિર્વિકલ્પ આત્મા છું, નિર્ભેળ આત્મા છું, નિર્મળ આત્મા છું, સહજ આત્મા છું. સહજ કહેતા અંદર કોઈ પણ વસ્તુ પર પદાર્થનો લેશ માત્ર પણ એની છાયા પણ નહીં. એને કુંદકુંદાચાર્ય ભગવાને સમયસારની અંદર કહ્યું પર સમય. પર સમય એટલે આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર પર પદાર્થની છાયા પણ જો હોય તો એ શુદ્ધ નથી, શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા એને આનંદ ગંજીએ નમીના સ્વામીની અરના સ્વામીના સ્તવનમાં કહ્યું પરબડી પરછાયણી, જરાક પણ કસાઈની છાયા આવી આત્માની અંદર, મારા જ્ઞાનમાં કસાઈની છાયા આવી, એક છાંટ આવી, આડી અવડી થઈને પ્રતિબિંબિત થઈને સિદ્ધિ ન આવી કે જે દેવ
બોલાવે છે.